જો હા એટલે આપણે આ બે સૂત્ર પહેલા વાંચ્યા એના ભાવ આપણે વાંચ્યા. એ પણ ક્લેરિફાય થઈ જાય, ભાવ પ્રત્યે અવધિ જ્ઞાન મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ બે જીવોને હોય શકે છે. હવે અહીંયા વાત તો ખાલી સમ્યક જ્ઞાન ની ચાલુ છે ને આપણે પહેલા વાત થઈ, પણ ભાવ પ્રત્યે એમાં બે લઈ લેવા અને ગુણ પ્રત્યે ફક્ત સમ્યક દ્રષ્ટિ જીવોને જ હોય છે. હા એટલે દેહ ને નારકી ને તો જન્મથી જે અવધિ જ્ઞાન છે એટલે બહુ પ્રત્યે કહેવાય છે, મનુષ્ય અને ટીનેજ ને ગુણ પ્રત્યે કહેવાય છે. હવે જો આપણે આ સ્લાઇડ માંથી આપણે થોડુંક જોઈએ છે, આપણે બે સૂત્ર પાઠ તો કરી લીધા, આપણે સ્લાઇડ નંબર છે 440 લીધા છે નીચે કોર્નર. જો અવધિ જ્ઞાન કે જો બે ગૌ પ્રત્યય ગુણ પ્રત્યય, પ્રત્યય કા મતલબ ક્યા હૈ, પ્રત્યય કારણ ઓર નિમિત્ત તીનો એકાર્થ વાચી હૈ, મતલબ કે જે નિમિત્ત થી જ્ઞાન થયું એને પ્રત્યય કહેવાય. यहाँ भव प्रत्यय शब्द निमित्त की अपेक्षा से कहा है, अंतरंग निमित्त तो प्रत्येक प्रकार के अवधि ज्ञान में अवधि ज्ञानावरणीय कर्म का क्षयोक्षम ही होता है. हाँ तो बाहर खाली उच्चार के भव प्रत्यय ना गौ प्रत्यय, बाकी खरे खरु निमित्त शू है कि अवधि ज्ञानावरणीय कर्म ना क्षयोक्षम क्या निमित्त है, अनिमित्त की बात करी ना, बाकी खरेखर तो जीवनी विशुद्धि क्या निमित्त है कि जीवनी ये प्रकार की विशुद्धि से ज्ञान प्रगट थे. જો જ્ઞાન ને પ્રગટ થવા માટે છે ને એ સમ્યક દર્શન વાળી વિશુદ્ધિ ની જરૂરત નથી, ત્યાં તો એમનો એ પ્રકારનો ભાવ છે ને બસ એ જ એની વિશુદ્ધિ છે. સંગી પંચેન્દ્રિય તો જીવ છે ને તો એ જાતની એટલી વિશુદ્ધિ તો છે. તિર્યંશમાં જે અસંગી જીવો છે એમને એ જાતની વિશુદ્ધિ ક્યારેય હોતી નથી. આ વિશુદ્ધિ અને શુદ્ધિ આપણે કહીએ ને તો એને ખાલી એક યુનિલેટરલ ડાયમેન્શન માં નહીં લેવાનું કે જે સમ્યક દ્રષ્ટિ છે વિશુદ્ધ અને અહીંયા અશુદ્ધ એટલે એમ જે મિથ્યા દ્રષ્ટિ છે અશુદ્ધ એમ નહીં. જેવી રીતના આપણે જોઈએ ને મનુષ્ય ભાવમાં પણ ઘણા જીવો હોય જે ટોટલી અન્ય ધર્મ પાડતા હોય, ઘોર મિથ્યાત્વમાં ડૂબેલા હોય પણ તો એ જ્ઞાનનો ક્ષયોક્ષમ બહુ હોય છે. અને ઘણા જીવ આપણે જૈન હોય, આપણે આચાર્ય છે ને માર્ગનંદી શું નામ શિવભૂતિ મુનિરાજ જે મુનિરાજ ભાવલિંગી મુનિરાજ છે તો શુદ્ધિ કેટલી છે એમની, વિશુદ્ધિ તો એકદમ ઘણી વધારે છે. જ્ઞાનનો ક્ષયોક્ષમ કેટલો છે, ઘણો ઓછો છે. જ્ઞાનના ક્ષયોક્ષમને આ સમ્યક નિત્યાની વિશુદ્ધિને લાગુ કનેક્શન નથી, ઇન્ડિપેન્ડન્ટ. હા એટલે દે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર. જો આગળ વધે આપણે આપણે દેવ અને નારકીઓમાં ભાવથી જોઈએ છે, એના માટે એક્ઝામ્પલ આપ્યું કે જેવી રીતના પક્ષીમાં કોઈ જન્મ લે તો એને જન્મથી જ ઉડતા આવડે છે, એને કોઈ શીખાડવું પડતું નથી કે એને કોઈ ધ્યાન કરવું પડતું નથી કે જેનાથી ઉડતા આવડી જાય, એને કોઈ કર્મની નિર્જરાની જરૂરત નથી, એને તો જન્મથી જ ઉડતા આવડે છે. એ જ રીતે ત્યાં દેવ અને નારકીઓને જન્મથી જ અવધિ જ્ઞાન છે. હવે જો તમે થોડુંક ડિટેલમાં જાઓ ને તો તમને આનો ખરેખરો ભાવ દેશે. આ જે શાસ્ત્ર છે ને એમાં દરેક જીવની કેટલી યોગ્યતા છે એનું વર્ણન કર્યું છે કે જે નારકી જીવો હોય તો એનો અવધિ જ્ઞાનનું ક્ષેત્ર કેટલું ને કાળ કેટલો. દેવગતિમાં ભવતાથી યંત્ર જ્યોતિષ અસુરકુમાર જાતિના દેવ આજે બધાનો ક્ષેત્ર કેટલું કાળ કેટલું, જે વૈમાનિક દેવો છે એનું ક્ષેત્ર કેટલું કાળ કેટલું, અને પછી જે ગુણ પ્રત્યય છે એમાં મુનિરાજનું ક્ષેત્ર કેટલું ને કાળ કેટલું. હવે તમે એને કમ્પેર કરો ને તો તમને ખ્યાલમાં આવે કે જે નારકી જીવો છે એનું તો ક્ષેત્ર બહુ જ ઓછું છે, એનો કાળ બી બહુ ઓછો છે. દેવગતિમાં જેમ જેમ તમે જાઓ તો ચાર પ્રકારના દેવોમાં પણ જે અસુરકુમાર આદિ જાતિના દેવો છે એનું ક્ષેત્ર કાળ બહુ ઓછો છે, અને ઉપર વૈમાનિકમાં તમે જાઓ ગ્રહવેગ સુધી, તો એને ભાવ પ્રત્યેનો આપણા ક્ષેત્ર અને કાળ બહુ મોટા છે. એટલે આપણે જે કહીએ ને કે જેટલા પુણ્ય જીવ વધારે છે તેને ગુણ પ્રત્યયમાં પણ, સોરી ભાવ પ્રત્યયમાં પણ એને ક્ષયોક્ષમ વધારે છે. અને જે ગુણ પ્રત્યય અભિજ્ઞાન છે એ ગુણ પ્રત્યયની તાકાત તો બહુ જ વધારે છે ભાવ પ્રત્યય કરતા. ખ્યાલ આવે? ફરીથી જે ગુણ પ્રત્યય એટલે જે સમ્યક દર્શન આદિથી વિશુદ્ધ થઈને હવે અભિજ્ઞાન જેને પ્રગટ કર્યું, તો એને તો ક્ષેત્ર અને કાળ બહુ મોટા મોટા હોય છે. ઇન જનરલ હવે વિશેષ છે આમાં તમે વાંચી દો એ હું કહેવા જઈશ તો બધા ખુલી જશે અહીંયા. હવે જો એક બીજો ક્વેશ્ચન આમાં બહુ સરસ પૂછ્યો છે એટલે એ પણ હું તમને પૂછું છું. હવે આમાં ક્વેશ્ચન પૂછ્યો કે નારકી અને દેવને તમે કહ્યું કે ભાવ પ્રત્યે એવી જ્ઞાન છે, તો બધા જ નારકી અને બધા જ દેવોને ભાવથી જ એવી જ્ઞાન હોય તો કેમ હોવું જોઈએ ને? ક્વેશ્ચન બરાબર છે કે બધાને એ ગતિમાં ભાવ લેવાને કારણે જો બૌદ્ધિક જ્ઞાન હોય તો બધાને સેમ હોવું જોઈએ? તો દેવોને વધારે નારકીઓને ઓછું, એમાં પણ નારકીઓમાં પણ જે પહેલી નરકના છે એને ઓછું, સાતમી નરક વાળાને વધારે બૌદ્ધિક
જ્ઞાન.
હા, અને જે દેવોમાં તમે જુઓ તો ભવનવાસી અસુરાદી ને ઓછું, વૈમાનિક ને વધારે, એવી પાર્શિયાલિટી શું કામ? કે જો એનો આન્સર એમ આપ્યો કે જે રીતના પહેલા એ કહ્યું ને કે ભાવ પ્રત્યય અને ગુણ પ્રત્યય, પ્રત્યય એટલે કે જો નિમિત્ત ની વાત છે, પણ બાકી ખરેખરું નિમિત્ત કોણ છે? કે એમાં જીવની યોગ્યતા તો ઉપાદાન, પણ જ્યાં અવધિક જ્ઞાનાવરણ કરવાનો થયો સમય ખરેખરું એનું નિમિત્ત છે. અને જે વધારે પુણ્ય જીવ છે તેને ક્ષયોક્ષમ વધારે છે, માટે એવું અવધિજ્ઞાન વધારે છે. આ ક્લિયર કર્યું? ચાલો આગળ વધીએ. હવે જો અહીંયા આપણે જોઈ લીધું આપણે, હા હવે જો એક બીજી હું વિશેષતા કહું સાંભળો, જે ભાવ પ્રત્યે અવધિજ્ઞાન છે, અવધિજ્ઞાનના ત્રણ પ્રકાર કયા? ત્રણ પ્રકાર દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ, ઇન ઇન્ક્રીઝિંગ ક્ષયોક્ષમ. બરાબર? કે એ અવધિ જ્ઞાનની તાકાત વધતા ક્રમમાં સૌથી ઓછું કયું? દેશાવધિ, દેશ અવધિ જ્ઞાન. પછી પરમાવધિ, પરમ અવધિ જ્ઞાન. અને ત્રીજું સર્વાવધિ, સર્વ અવધિ જ્ઞાન. હવે જો આ ત્રણને પણ થોડું સમજી લઈએ, દેશ અવધિ એટલે આપણે જનરલી દેશ ચરિત્ર કહીએ, દેશ સંયમ, દેશ ચરિત્ર. આ દેશ શબ્દનો મતલબ શું? એક દેશ, પાર્શિયલ, પાર્શિયલ અવધિ. બરાબર? હવે એક બાજુ પાર્શિયલ છે, એક બાજુ સર્વાવધિ. સર્વ અવધિ એનો શું મતલબ? પૂરેપૂરું, કમ્પ્લીટ જ્ઞાન, લિમિટલેસ નથી પણ કમ્પ્લીટ અવધિ જ્ઞાન. બરાબર? એક્સ્ટ્રીમ, એની જેટલી લિમિટ છે મેક્સિમમ એને સર્વાવધિ કહેવાય. તો એમ સમજો કે આપણે અવધિ જ્ઞાનની તાકાતને આમ વર્ટિકલી પ્લોટ કરીએ, આપણે ગ્રાફ બનાવીએ, જેમાં ઉપર એટલે સૌથી વધારે અવધિ જ્ઞાન, એની કંઈક ને કંઈક લિમિટ છે, અનંત નથી લિમિટ છે. નીચે શું હોય? ઝીરો. બરાબર ને? હવે ઝીરો પછી જ્યાંથી અવધિ જ્ઞાન શરૂ થાય ત્યાંથી લઈને અમુક રેન્જ સુધી એને કહેવાય દેશાવધિ જ્ઞાન. બરાબર? આ નીચેની રેન્જને કહેવાય દેશાવધિ. એ રેન્જ જ્યાં પૂરી થાય એની ઉપરથી શરૂ કરો અને પાછું હજી આગળ ઉડતા જાઓ તો પછીની રેન્જને શું કહેવાય? પરમાવધિ. અને પરમાવધિ પછી સર્વાવધિમાં કોઈ રેન્જ નથી, ઇટ ઇઝ જસ્ટ વન લાઈન, ફાઇનલ, અલ્ટિમેટ, કમ્પ્લીટ અવધિ જ્ઞાન, એને કહેવાય સર્વાવધિ જ્ઞાન. ખ્યાલ આવ્યો? હવે જો જ્યાં રેન્જ હોય તો એમાં પણ ઓછું ને વધારે હોય છે ને, તો દેશાવધિમાં પણ રેન્જ છે, ઓછું દેશાવધિ, વધારે દેશાવધિ. બરાબર? તો એમાં છે જગન્ય દેશાવધિ, મધ્યમ દેશાવધિ અને ઉત્કૃષ્ટ દેશાવધિ. પરમાવધિમાં પણ રેન્જ છે, જગન્ય પરમાવધિ, મધ્યમ પરમાવધિ, ઉત્કૃષ્ટ પરમાવધિ. અને સર્વાવધિમાં કોઈ રેન્જ નથી એટલે કોઈ જગન્ય ને ઉત્કૃષ્ટ નથી, એક કરે છે. બરાબર? એટલે આમ ટોટલ જોવા જઈએ તો અવધિ જ્ઞાનના 7 પ્રકાર, તો આમ 3 માં ક્લાસિફાય કરવામાં આવે છે. બરાબર? જોવાના પડ્યો. જે દેવગતિ અને નરક ગતિના જીવોને ભાવથી અવધિ જ્ઞાન છે એ કયા પ્રકારનું આમાંથી? જે દેવ અને નારકીઓને ભવને કારણે અવધિ જ્ઞાન છે એ બધું દેશાવધિ જ છે, એના સિવાય કોઈ નથી. બરાબર. હવે એમાં પણ જો સમજો દેશાવધિની જે રેન્જ છે, તો નારકીઓમાં પણ જે જગન્યમાં જગન્ય અવધિ જ્ઞાન હોય એ સર્વ જગન્ય થી થોડું વધારે છે. ફરી જો ટોટલ દેશાવધિની જે રેન્જ છે એમાંથી જે સૌથી જગન્ય દેશાવધિ હોય એ ગુણ પ્રત્યયમાં હોય છે મનુષ્ય અને દિવ્યંશમાં. જે ભવ પ્રત્યયનું મિનિમમ છે આનાથી વધારે છે. બરાબર. અને ભવ પ્રત્યયનું જે મેક્સિમમ છે એ દેશાવધિના મેક્સિમમ થી ઓછું છે. ખ્યાલ આવે? હા, ઉત્કૃષ્ટ થી ઓછું. ફરીથી સપોઝ કે આ દેશાવધિની રેન્જ આ પરમાવધિની ઉપર કરવાવાળી. બરાબર. તો દેશાવધિની જે રેન્જ છે એમાંથી ભવ પ્રત્યયની રેન્જ જુઓ તો આટલી જ છે, નીચે નથી ઉપર પણ નથી વચ્ચે. ખ્યાલ આવે? મધ્યમ કહી શકાય કે બધું મધ્યમ દેશાવધિ જ છે ભવ પ્રત્યયમાં. ખ્યાલ આવે? અને બાકી ગુણ પ્રત્યયમાં તો બધા જ ઓપ્શન અવેલેબલ છે. ખ્યાલ આવે? ગુણ પ્રત્યયમાં જગન્ય પણ છે, ઉત્કૃષ્ટ પણ છે, પરમાવધિ સર્વાવધિ પણ. હવે જો આની વાત ચાલુ છે ને તો થોડુંક આપણે એની સીમા જોઈએ છે. જો અમે થોડું વાંચ્યું છું, આપણે મૂળ શાસ્ત્ર પણ વાંચીએ ને થોડું. કોને રચના કરી છે? અભિરણ દેવ. સ્ટોરી ખ્યાલ છે ને બધાને? સ્ટોરી ખ્યાલ છે કે નથી? ખ્યાલ છે ને અકલંત નિકલંતની સ્ટોરી આવે છે ને, એ પછી એમાં જે અકલંત જે રહી ગયા જેનું મૃત્યુ ન થયું, આગળ જઈને મુનિરાજ થયા અને મુનિરાજ થઈને એમણે ઘણા બધા ઘણી પ્રભાવના કરી અને મુખ્યત્વે એમનું શાસ્ત્ર ગણાય દ્વાર અથવા રાજવાર્તિક એમનું મેન શાસ્ત્ર ગણાય. જો વાંચું છું, દેશાવધિ પરમાવધિ અને સર્વાવધિ કે જે રીતે અવધિ જ્ઞાન તીન પ્રકાર છે. દેશાવધિ ઓર પરમાવધિ કે જગન્ય ઉત્કૃષ્ટ ઓર અજગન્ય ઉત્કૃષ્ટ એટલે કે મધ્યમ, એસે તીન પ્રકાર. સર્વાવધિ એક હી પ્રકાર કા હોતા હૈ. દેશાવધિ કા જગન્ય ક્ષેત્ર, હવે જો થોડું સાંભળો, થોડું કદાચ કોમ્પ્લિકેટેડ પણ લાગશે પણ સાંભળો. દેશાવધિ કા જગન્ય ક્ષેત્ર ઉત્સે ગાંગુલ કા અસંખ્યાતો ભાગ. એનો મતલબ શું? આજે આને આંગળી છે ને, એક પેરું અને અંગુલ કહેવાય. એ અંગુલ એમ સમજે ને આપણે, અંગુલ નો અસંખ્યાતો ભાગ. એક સિમ્પલ કરીને છે, આપણે ઉત્સેક અંગુલ બધામાં જ જોવો છે. સૂચિ અંગુલ, ઉત્સેક અંગુલ બધું હોય છે, આપણે એમાં નહીં જોઈએ. એમ સમજો કે આંગળી છે એનો અસંખ્યાતો ભાગ એટલે કેટલું નાનું ક્ષેત્ર થાય. ખ્યાલ આવે? એટલે કે સમજો જીવ અહીંયા છે તો ક્ષેત્રથી આટલા ઓછા ક્ષેત્રને એડિશનલી જાણી શકે એટલે જીવના પ્રદેશોથી બહાર નીકળીને ખાલી આટલું નાનું ક્ષેત્ર એડિશનલ ચલાવે ત્યાં સુધીનું જીવનું જ્ઞાન કહેવાય છે. જેવી રીતના આપણે સૌરવેન્દ્ર હોય, અહીંયા મધ્યલોકમાં તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે સૌરવેન્દ્ર ક્યાં બેઠા હોય? એ તો એના સ્વર્ગમાં બેઠા હોય ને, તો એનું ક્ષેત્ર કેટલું થયું? કે એ ફર્સ્ટ એ જે પણ એનું પટલ છે 21મું કે 31મું પટલ છે જ્યાં સૌરવેન્દ્રનું વિમાન છે, એટલે નેહરુ પર્વતથી 1.5 રાજુ ઉપર ત્યાંથી શરૂ કરીને અહીંયા એ 1.5 રાજુ પ્લસ નેહરુ પર્વતની હાઈટ 1 લાખ છે, 1,40,000. અહીંયા નીચે સુધી એનું અવધિ જ્ઞાન કામ કરે છે એટલું એનું ક્ષેત્ર. ખ્યાલ આવે? ક્લિયર થયું? એવી જ રીતે અહીંયા દેશાવધિનું સૌથી જગન્ય કેટલું કે આ અંગુલ નો અસંખ્યાત નંબર બસ. હવે જો એનું ઉત્કૃષ્ટ કેટલું, ઉત્સે અંગુલ કા અસંખ્યાત નંબર ઓર ઉત્કૃષ્ટ સર્વ લોક હે. કોનું? દેશાવધિનું. દેશાવધિનું ઉત્કૃષ્ટ સર્વ લોક એટલે આખું લોકાકાશ એનું ક્ષેત્ર છે. બધું બધું ના 363 જંગલની અંદર. હવે બીજો એક પોઈન્ટ કહું છું, આપણે જયારે ક્ષેત્ર જોઈએ ને તો ક્ષેત્ર બધી ડાયરેક્શનમાં સેમ હોય એમ જરૂરી નથી, અલગ અલગ ડાયરેક્શનમાં અલગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ જ્યોતિષ જેવો હોય ને, જ્યોતિષ એટલે સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર આદિ જે છે એમના વિમાન છે, એની અંદર દેવો રહેતા હોય તો એ દેવોનું આજે ભૌતિક જ્ઞાનનું ક્ષેત્ર કેટલું. તો જો એમાં અહીંયા લખ્યું છે, હું વાંચીશ નહીં પણ આમ જ અંદાજે કહું છું, સમજો કોઈ કઈ પર્ટિક્યુલર ચંદ્ર વિમાન છે તો ચંદ્ર વિમાનના ઉપરની ધજા એના ત્યાં એવું હોય કે ત્યાં જે અકૃત્રિમ જિનાલય હોય એની ધજા એ સૌથી ઊંચી વસ્તુ હોય આખા પેલા ચંદ્ર વિમાનમાં. તો એની ઉપરની ધજાનો ટોપ, દેટ ઇઝ ધ લિમિટ ઓફ ઉપરની ડાયરેક્શન અવધિ જ્ઞાનની, અવધિ જ્ઞાનના ક્ષેત્રની લિમિટેશન ઉપરની તરફ ખાલી ધજાના ટોપ સુધી. આમ જોવા જઈએ બધી દિશાઓમાં તો કેટલું તો અસંખ્યાત યોજન છે. જંબુજી હા લિમિટ છે પણ બહુ લાંબુ ડિસ્ટન્સ છે, અસંખ્યાત યોજન. હવે આમ ઊંચું તમે જુઓ તો હાર્ડલી કેટલું થાય, કાંઈ ન થાય. આપણે અહીંયાથી મંદિરની ધજા કહીએ તો કેટલું ઊંચું થાય, 10-50 ફૂટ જે પણ 100 ફૂટ એનાથી વધારે ત્યાં કદાચ ચલો કિલોમીટરમાં લઈ ગયું, એનાથી વધારે તો નહીં હોય. આમ કેટલું કે અસંખ્યાત યોજન. અને આમ નીચે કેટલું કે વિમાન એ 800-900 યોજન ઉપર છે ને, ત્યાંથી આ પૃથ્વી, પૃથ્વીની નીચે નરક, તે પહેલી નરકમાં ઓલા રત્નપ્રભા ભૂમિના એન્ડ થયું છે, નીચે આટલું છે. એટલે એ પણ કેટલું થાય કે બહુ ઓછો 1000 યોજન થયો, ખ્યાલ આવે ને. એટલે પોઈન્ટ શું છે કે બધી દિશાઓમાં અવધિ આજે ક્ષેત્ર કહેવામાં આવે છે એ બધી દિશાઓમાં લાગુ પડે એવું જરૂરી નથી. ધેર કેન બી ડિફરન્શિયલ ક્ષેત્ર ઇન ઈચ દિશા. સમાનપણે બધી દિશાઓમાં સમાનપણે અવધિ જ્ઞાન હોતું નથી, બરાબર? ઓકે. હા, એક રાજુમાં અસંખ્યાત અસંખ્યાત યોજન આવી જાય એમ સમજો. યોજન ઇઝ મચ મચ સ્મોલર કમ્પેર્ડ ટુ રાજુ ઇઝ મચ મચ બિગર, ખ્યાલ આવે. એટલે એ જ આપણે જોયું ને, જે રીતના જ્યોતિષ દેવોનું કેટલી હાઈટ કેટલી થઈ કે એ વિમાનથી લઈને રત્નપ્રભા પૃથ્વી સુધી, તો એ હાર્ડલી કેટલા થયા, રત્નપ્રભા પૃથ્વી એટલે 180,000 યોજન, અને 1000 સમજો એટલે બહુ બધો 2 લાખ યોજન, એનાથી વધારે ન થયું. જયારે સોદર મહિના તો 1.5 રાજુ ઉપર બેઠા છે અને ત્યાંથી અહીંયા સુધીનું જાણે છે, એટલે એમનામાં તો અસંખ્યાત યોજન આવી જાય, ખ્યાલ આવે ને. એટલે એમનો અધિકાર બહુ વધારે સ્ટ્રોંગ છે. હા, તો આપણે વાત શું કરી કે જે દેશાવધિ છે એનું જગન્ય ક્ષેત્ર આ આંગળીમાં અંગુલમાં અસંખ્યાત નહીં થાય. ઉત્કૃષ્ટ કેટલું કે આખું લોક. હવે ચલો આગળ, પરમાવધિનું કેટલું હશે? દેશાવધિમાં જ આખું લોક આવી ગયું તો હવે બચ્યું શું, ખ્યાલ આવ્યો કે? તો જો હવે આગળ વાંચું છું એમ મધ્યમ મેં કાઢી નાખ્યું, મધ્યમ વચ્ચેનું સમજી લઈએ. હવે જો પરમાવધિ કા જગન્ય ક્ષેત્ર એક પ્રદેશ અધિક લોક પ્રમાણ હૈ. પરમાવધિનું જગન્ય ક્ષેત્ર કેટલું છે? એક પ્રદેશ અધિક લોક પ્રમાણ, એટલે આખા લોક થી એક પ્રદેશ આગળ. કેમ કે આપણે જોયું ને જેટલી દેશાવધિની રેન્જ છે એનાથી આગળ પરમાવધિની શરૂ થાય. દેશાવધિનું ઉત્કૃષ્ટ છે આખું લોક, એમાં એક પ્રદેશ એડ કરો તો હવે પરમાવધિ સુધી પહોંચ્યા છે. અને પરમાવધિનું ઉત્કૃષ્ટ કેટલું છે તો અસંખ્યાત લોક પ્રમાણ ઉત્કાર ક્ષેત્ર છે. એટલે જો હવે લોક લોકાકાશમાં જ 6 દ્રવ્ય છે, બરાબર? તો અસંખ્યાત લોકનું પર્પસ શું, ત્યાં છે શું, તો તમે જાણ્યા અલોકાકાશમાં, ખ્યાલ આવે ને. તો જો છે કાંઈ નહીં પણ આ તો શક્તિ અપેક્ષા એ તાકાત બતાવે છે કે આટલું આટલું ક્ષેત્ર હોત અને ત્યાં બીજા દ્રવ્ય હોત તો પણ એને જાણી શકત. બાકી આને ત્યાં કંઈ છે નહીં, પણ અહીંયા ખાલી શક્તિ બતાવવી છે. એટલે બાકી કેવળ જ્ઞાનની તાકાત કેટલી, અનંત લોકો એને તો પણ જાણી લે. એ બીજા લોકો જ નથી, પણ આ તો ખાલી સાકાર બતાવવા માટે એવી રીતના બતાવે. હવે જો આમાં પછી આ પરમાવધિ કહ્યું, સર્વાવધિ નું કેટલું કે જેટલા અસંખ્યાત લોક છે અસંખ્યાત ગુણા મલ્ટીપ્લાય કરો, અને પછી જ અસંખ્યાત લોક આવે એટલું સર્વાવધિ નું ક્ષેત્ર છે. જો એક બીજો પણ પોઈન્ટ તો આજે દેશાવધિ છે એમાં આપણે જોયું કે દેશાવધિમાં કોને થાય છે, કે જે ભવ પ્રત્યય છે એ તો નારકી અને દેવોને છે, અને જે ગુણ પ્રત્યય છે એ મનુષ્ય અને તીજ છે. હવે અહીંયા લખ્યું છે પરમાવધિ કોને થઈ શકે, કે જે ભાવવધિની સંયત મુનિરાજ છે એમને જ ફક્ત પરમવધિ જ્ઞાન થાય છે. અન્ય દ્રષ્ટિ મનુષ્ય પીરિયડ નહીં, હવે ફક્ત ભાવવધિ મુનિરાજને પરમાવધિ થાય છે. અને સર્વાવધિ કોને થાય, એ તો ભાવવધિ મુનિરાજને થાય છે. ખ્યાલ આવ્યો ને? જો આ ત્રણ પેજની આપણે થોડી ચર્ચા કરી, આટલું સમજાય છે? ભાવલિંગી મુનિરાજ ને ના, એમાં ગુણસ્થાન પ્રમાણે નથી. જો જ્ઞાન નો અને ગુણસ્થાન નો સંબંધ નથી, ગુણસ્થાન નો જે ક્રમ છે એ તો નીચે ચર્ચા કરો ઉપર ચારિત્ર કરો અને પછી યોગ એને લઈને ક્રમ છે. એટલે જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનના જીવ છે એનાથી આગળ આઠમા નવમા દસમા એમાં વધે છે શું, કે જીવોનું ચારિત્ર એટલે કે લીનતા એટલે સ્થિરતા એ વધે છે. જ્ઞાન નથી વધતું. એટલે જ ને આપણે ઓલું શિવમૂર્તિ મુનિરાજનું એક્ઝામ્પલ જોયું, એ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં છે પણ એમને ક્ષયોગમાં નમોકાર મંત્ર પણ યાદ નથી રહેતો, એટલી ઓછી એમની જ્ઞાનની શક્તિ છે. પણ એને ગુણસ્થાન ને બાધક નથી, જ્યાં એમ ખબર છે કે આ હું આત્મા છું અને એની અંદર લીન થવાની એમનામાં આવડત છે, એમનો અનુભવ છે, તો તેમાં લીન થાય છે અને ગુણસ્થાન વધતું જાય છે, વિશુદ્ધતા વધે છે. વિશુદ્ધતા એટલે અહીંયા કે પરિણામોમાં રાગ દ્વેષ ભાવ ઘટતો જાય છે. જે ચાર ચોકડીઓ હોય ને અનંતાનો દંડી અપ્રત્યાખ્યાન આવરણ પ્રત્યાખ્યાન આવરણ સમજો, તો એને રિલેટેડ જે પરિણામોમાં રાગ દ્વેષના ભાવ થાય છે એ એમના ઘટતા જાય, એટલે મુનિરાજ ગુણસ્થાન આગળ વધે છે. હા, જો એવું છે કે જે શ્રેણીમાં પછી આગળ વધે તો આગળ જઈને જ્યાં કર્મનો જેમ જેમ શ્રેણીમાં આગળ વધે તો સ્થિતિકાંડક ઘાત અનુભાવ કાંડક ઘાત આવી થાય. જો શ્રેણીના આગળના જે પરિણામો છે તો એમાં જ્ઞાનાવરણના પણ ઘાત થતા જાય છે, એટલે ત્યાં જ્ઞાન ચીરતું જાય છે. પણ એ આગળ જઈને જે એને એને ગુણસ્થાનને સંબંધ નથી, આપણે એમ જ રાખીએ જન્મ બરાબર. હવે જો આગળ વધીએ, હવે જો આપણે ભાવ પ્રત્યય જોયું અને ગુણ પ્રત્યય, હવે ગુણ પ્રત્યયના બીજા આઠ ભેદ બતાવે આપણે આ જોઈ લીધા હતા લાસ્ટ ટાઈમ, ફરીથી એને થોડું રિવાઇઝ કરીએ છીએ કેમકે એ મને લાગે લાસ્ટ ટાઈમ થોડું બહુ ફાસ્ટ ગયું, એટલે ફરીથી એને થોડું રિવાઇઝ કરીએ. જો સ્લાઇડ નંબર 448 નિમિત્તક અવધિ જ્ઞાન જે ભેદ, ત્યાં જે સૂત્રમાં લખ્યું છે ષડ વિકલ્પ એટલે છ વિકલ્પ બરાબર, એટલે કે છ પ્રકારના અવધિ, પણ એમાં પછી બીજા બે એ પણ એડ કરી લેવાના જે આમાં નથી એની આપણે ચર્ચા કરશું. એ છ વિકલ્પ કયા છે, તો જો અનુગામી અનનુગામી વર્તમાન હિયમાન અવસ્થિત અનવસ્થિત બરાબર, એનો એક એક મિનિંગ આપણે સમજીએ છીએ. અનુગામી અને અનનુગામી, જો અભિજ્ઞાન સૂર્ય કે પ્રકાશ થી ભાંતિ જીવ કે સાથ ભી સાથ જાતા હૈ ઉસે અનુગામી કહેવાય. જે અભિજ્ઞાન જીવ ની સાથે સાથે જ જાય છે. અને અનનુગામી, જો અભિજ્ઞાન જીવ કે સાથ ભી સાથ નહીં જાતા ઉસે અનનુગામી કહેતે હૈ. એટલે કે જ્યાં જ્યાં જીવનું ગમન થાય ત્યાં ત્યાં અવધિ જ્ઞાન હોય છે. હવે આ આપણને થોડું વિચિત્ર લાગે પણ સમજો કે અત્યારના હું રિલે પાર્લામાં છું, તો એવા પણ અવધિ જ્ઞાન છે કે અહીંયાથી સમજો હું ચર્ચગેટ જાઉં તો ત્યાં અવધિ જ્ઞાન ના હોય, છૂટી જાય. કેમ કે ક્ષેત્રને કનેક્ટેડ હોય છે, એને કહેવાય અનનુગામી. અને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જતા અવધિજ્ઞાન વધે છે એને કહેવાય અનુગામ. આ તો મેં બહુ સ્થૂળ ઉદાહરણ તમને આપ્યું, પણ જો હવે અહીંયા પાછું આ શાસ્ત્રમાં લખ્યું છે કે જે મુનિરાજો હોય છે, અથવા સમજો કે ચરમ શરીરી મુનિરાજ હોય, એ ચરમ શરીરી મુનિરાજ આ ભાવ સુધી એમને અવધિજ્ઞાન રહે છે, પછી તો કેવળ જ્ઞાન થઈ જશે ને. તો અવધિજ્ઞાન સાથે લઈ જતા નથી, માટે અનનુગામી છે. ખ્યાલ આવ્યો? જે સર્વાવધિ છે, સર્વાવધિમાં અનનુગામી ભેદ લાગુ પડે છે. કેવી રીતના? કે એ સાથે રહેતું નથી. કેવી રીતના સાથે નથી રહેતું? કેમ કે આગળ જીવ હવે સિદ્ધ થઈ ગયા છે એટલે સાથે રહેતું. ખ્યાલ આવ્યો? અને પછી અનુગામીમાં અહીંયા લખ્યું કે એક ભાવથી બીજા ભાવમાં પણ સાથે લઈ જાય છે તો એને અનુગામી કહેવાય છે. જેવી રીતના જે અચરમ શરીરી મુનિરાજ હોય, અચરમ શરીરી એટલે કે આ છેલ્લો ભાવ નથી, અહીંયાથી હજી સ્વર્ગમાં જવાના છે, તો અહીંયા પણ અવધિજ્ઞાન છે, સ્વર્ગમાં પણ ભાવ પ્રત્યે રહેશે જ, તો અહીંથી લઈ જાય છે એમ કહેવાય, એટલે એમને અનુગામી કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આ બે ભેદ આપણે જોયા, અનુગામી અને અનુગામી. હવે જો નેક્સ્ટ ભેદ જોઈએ છે, વર્ધમાન અને હિયમાન. એઝ ધ નેમ સજેસ્ટ, જેનું અવધિજ્ઞાન વધતું જાય છે. જો અવધિજ્ઞાન શુક્લ પક્ષ કે ચંદ્રમાથી કલાથી ભાંતિ, જેવી રીતના શુક્લ પક્ષ એટલે ચૂડ હોય, ચંદ્રની કળા વધતી જાય, બીજ હોય જયારે બહુ નાનો હોય અને પછી પૂનમ હોય જયારે આખો મોટો ચંદ્રમાં હોય, એવી રીતના જેનું અવધિજ્ઞાન વધતું જાય છે એને વર્ધમાન કહેવાય. અને હિયમાન કે જેનું અવધિજ્ઞાન કૃષ્ણ પક્ષની ભાંતિ ઘટતું જાય એને હિયમાન કહેવાય છે. જો ફરીથી આ જીવની આત્મસાધના એને અવધિજ્ઞાનની અવધિજ્ઞાનના ક્ષયોક્ષમને સંબંધ નથી, આ અવધિજ્ઞાનનો ક્ષયોક્ષમ છે. જેવી રીતના જ્ઞાનનો ક્ષયોક્ષમ વધે છે ઘટે છે, નાનું બાળક હોય ત્યાંથી યુવાન થાય તો જ્ઞાન વધ્યું, મતિશુ જ્ઞાન વધ્યું, અને હવે વૃદ્ધ થાય છે તો મતિશુ જ્ઞાન ઘટતું જાય છે. એવી જ રીતે અહીંયા અવધિજ્ઞાનમાં પણ લાગુ પાડવું કે અવધિજ્ઞાનનું વધવું અને ઘટવું. અચ્છા, છેલ્લા બે ભેદ છે અવસ્થિત અનવસ્થિત. જો અવધિજ્ઞાન એકતા રહે, ન ઘટે ન બળે, તો તે અવસ્થિત કહે છે. એ રિલેટિવ છે. હવે આપણને નોર્મલ જે મતિશુ જ્ઞાન છે એ પણ એક જેવું રહેતું નથી. આપણે સુઈ જઈએ તો શું થઈ જાય? ક્ષયક્ષણ ઘટી જાય છે ને, આપણો કોમામાં વયા જાય તો ઘટી જાય, અને જાગૃત અવસ્થામાં હોય ત્યારે જોરદાર જાણવાની તાકાત છે, તો એને કહેવાય અનઅવસ્થિત. જો પાણીની કરંટી ભાંતિ ઘટતા બળતા રહે, એકતા ન રહે, તો તે અનઅવસ્થિત કહે છે. કે જ્ઞાનનું ઘટવું થયું, વધવું થયું, પાછું ઘટે, પાછું વધે, એવી રીતના ફ્લક્ચ્યુએટ થયા કરે, એને કહેવાય અનઅવસ્થિત. અને જો બીજા બે જે અહીંયા નથી લખ્યા એનું એને પણ વાંચ્યું છે પ્રીવિયસ લાઈન 447, પ્રતિપાટી અને અપ્રતિપાટી. અને ગુરુદેવજી ઘણી વાર કહેતા હતા કે હવે અપ્રતિહત ભાવે સમ્યક દર્શનને આપણે રાખવું એમ કે પ્રતિપાત એટલે પડી ગયું, અપ્રતિપાત એટલે ન પડવું. જો અવધિજ્ઞાન ગીર જતા હોય તો પ્રતિપાત હોય, જો નહીં જતા દેશાવધિ છે એને આ આઠે ભેદ લાગુ પડે, એટલે એમાં બધા જ ઓપ્શન અવેલેબલ છે. જે પરમાવધિ છે એમાં છેલ્લો પોઈન્ટ અનુગામી અનઅનુગામી, એટલે લઈ જાય છે અથવા સાથે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, ન પણ લઈ જાય. વર્ધમાન હિયમાન નથી. પરમાવધિમાં જો ભાવજનકી મુનિરાજ છે એમની અવધિજ્ઞાન વધે છે, ઘટતું નથી. અવસ્થિત અનઅવસ્થિત એ દેવ છે, પણ હવે એમને પ્રતિપાતી નથી, હવે પડી જતું નથી, એમને રહે છે. એટલે હિયમાન નથી, ઘટતું નથી અને પડી જતું નથી, એ બે ઓપ્શન પરમાવધિમાં અવેલેબલ નથી. બરાબર? અને જો હવે સર્વાવધિમાં ચાર જ ઓપ્શન છે, પછી આમાંથી પણ બે કાઢી નાખો તો કયા બે? હવે અવસ્થિત કે અનઅવસ્થિત? સર્વાવધિ છે ને, તો એ તો કોન્સ્ટન્ટ એક જ લેવલ છે ને, એમાં કઈ ઘટવા વધવાનું છે જ નહીં. તો એમાં અનવસ્થિત કે અવસ્થિત એવા કોઈ બે ઓપ્શન લાગુ પડતા જ નથી, બે નથી લાગુ પડતા. જો આમાં શું લખ્યું છે, સર્વાવધી કે હા સોરી અવસ્થિત, અનુગામી, અનનુગામી ઓર અપ્રતિપાદી, એ ચાર ઓપ્શન સર્વાવધી હોય. અનુગામી અનનુગામી એ કેવી રીતના મેં પહેલા કહ્યું કે ભાઈ ચરમ શરીર છે મોક્ષમાં સાથે લઈ જતા નથી, માટે કહેવાય અનનુગામી. પણ અહીંયા ત્યાં આ ભાવમાં જ્યાં પણ જાય છે ત્યાં સાથે રહે છે, માટે કહેવાય અનુગામી. પછી અવસ્થિત એટલે હવે કોન્સ્ટન્ટ જ એમનું રહે છે, અને અપ્રતિપાદી એટલે પડતું નથી. એવી રીતના સર્વાવધિમાં આ ચાર ભેદ લાગુ પડે છે. જો પ્રતિપાતી એટલે પડી જાય જટુલ ભેદ, જે ગુણ પ્રત્યે અભિજ્ઞાન છે કોઈ મુદિલા નિત્યાત્વમાં આવી જાય તો અભિજ્ઞાન છૂટી જાય. હવે જે બીજો એક પોઈન્ટ આમાં હતો કે જે તીર્થંકર ભગવાનનો જીવ છે એ મનુષ્ય ભાવમાં જન્મ લે છે ત્યારે એમને સંસારની અવસ્થા એટલે મુનિ દીક્ષા પહેલા એમને જે અવધિ જ્ઞાન છે દેશાવધિ જ્ઞાન છે, અને એ ભાવ પ્રત્યે છે કે મુનિરાજને જન્મથી હોય જ છે. મુનિરાજ તીર્થંકર ભગવાનના તીર્થંકર બાળકને અથવા તીર્થંકર રાજાને જન્મથી અવધિ જ્ઞાન હોય જ છે, એટલે એ ભાવ પ્રત્યે દેશાવધિ જ્ઞાન હોય છે. બરાબર, એકવાર મુનિ દીક્ષા લે છે પહેલી વાર સાતમા વર્ષમાં જશે એટલે સીધા ચાર જ્ઞાન એમને પ્રગટ થાય કહીએ ને, ત્યાં એમને મનોપર્ય જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. એટલે હવે એ જ અવધિ જ્ઞાન એમને ગુણ પ્રત્યે થઈ ગયું. ખ્યાલ આવે ને, અને ત્યાં ભાવ પ્રત્યે કે ગુણ પ્રત્યે એ તો ખાલી નિમિત્તથી કહેવાની અપેક્ષા છે. એ તીર્થંકર મુનિરાજ છે, હવે મુનિરાજ થઈ ગયા તો એમને ગુણ પ્રત્યે બી છે, ભાવ પ્રત્યે બી છે, બે છે. કેમ કે જન્મથી પણ હતું અને હવે સાધનાથી પણ એમને વધ્યું. એવી રીતના સમજ એ ખ્યાલ નથી. જો તીર્થંકર મુનિરાજને સર્વાવધિ જ હોય કે પરમાવધિ પણ હોય, તીર્થંકર મુનિરાજને પરમાવધિ હોય શકે કે સર્વાવધિ હોય, આઈ થિંક પરમાવધિ હોય શકે, આઈ એમ નોટ શ્યોર, એવું કઈ વાંચવામાં આવ્યું નથી કે આ જ પર્ટિક્યુલર ટાઈપનું જ્ઞાન હોય. હવે જો આપણે એક સાધારણ રીતે અવધિ જ્ઞાનના જે ભેદ આપણે જોયા એમાં જગન્ય અને ઉત્કૃષ્ટ છે એનો આપણે ટોપિક લઈએ છે. જો સ્લાઇડ 452 જો આને પણ થોડું સમજવાની કોશિશ કરશું, આ તો એમાં અમુક અમુક જગ્યાએ થોડું કોમ્પ્લેક્સ છે. જો ઇન જનરલ અવધિ જ્ઞાનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા લાગુ પડે, બરાબર, ખાલી ક્ષેત્રની લાગુ નથી પડતી, એમાં દ્રવ્યની પણ મર્યાદા છે કે કેટલા દ્રવ્ય જાણી શકે, ભાવોની મર્યાદા છે કે એ જે દ્રવ્ય છે તો એના ગુણ, જેવી રીતના સમજો પૂતગલને જાણે છે, બરાબર, અવધિ જ્ઞાન ખાલી રૂપી દ્રવ્યને જાણે છે, તો રૂપીમાં પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ જે ગુણો છે એ ગુણોની પર્યાય એ એના ભાવ છે, બરાબર. તો જેટલા દ્રવ્યને જાણે છે, સમજો કે 100 પરમાણુને જાણી શકે, તો 100 પરમાણુના ગુણોની પર્યાયને જાણે એ ભાવ થઈ ગયો. ખ્યાલ આવે ને, હવે 100 પરમાણુ ક્યાં સુધી હોઈ શકે, કઈ ક્ષેત્ર કયું, અને કેટલા કાળ સુધી એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ જાણી શકે અવધિજ્ઞાન, તો ભૂતકાળમાં કેટલા સુધી જાણી શકે અને ભવિષ્યમાં ક્યાં સુધી જાણી શકે એને કહેવાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા. ખ્યાલ આવ્યો. હવે જો આ મર્યાદા આપણે વાંચશું પણ એ તમે એમ ખાલી પૂતગલમાં લગાવજો, પ્લસ એ સમજો કાળ અપેક્ષા લગાવજો તો ભૂત અને ભવિષ્ય એવી રીતના બે રીતે લગાવજો કે મેક્સિમમ કેટલું જાણી શકે એમ. ખ્યાલ આવ્યો છે. ચલો આપણે સ્લાઇડ કાઢી 452, બરાબર. જો દ્રવ્ય અપેક્ષા છે જગન્ય અવધિ જ્ઞાન કા વિષય, હવે ટોટલ અવધિ જ્ઞાન લઈ લેજો બધા, એટલે જગન્ય કહેતો દેશાવધિ ઉત્કૃષ્ટ કહો તો એ રીતે જો ઉત્કૃષ્ટ હોતો સર્વ હોય છે. તો જો જગન્ય છે દ્રવ્ય અપેક્ષા છે જગન્ય ઔદિક નામ કા વિષય, તો એક જીવ કે ઔદારિક શરીર સંચય કે લોકાકાશ પ્રદેશ પ્રમાણ ખંડ કરને પર, હવે જાણો શું મતલબ, આ જીવ છે ને, જીવ કેટલો એને સાઈઝ કેટલી છે, જીવ નું ક્ષેત્ર અસંખ્યા લોકાકાશ પ્રમાણ જીવના પ્રદેશો નું ક્ષેત્ર છે. વર્તમાનમાં કેટલું છે કે આ પણ જેટલા અત્યારના શરીરના આકાર દેખાય છે એટલા અસંખ્યા પ્રદેશ છે બરાબર. એ શરીરમાં સર એ જીવની સાથે જ્યાં ઔદારિક શરીર જમા થયું, આજે આપણે પરમાણુ જમા થયા ને, હાથ વાળ આદિ આ બધા પરમાણુને ઔદારિક શરીર કહેવાય છે બરાબર. એ આહાર વર્ગનાથી બનેલા પરમાણુ છે. તો એ જે પરમાણુઓનો સંચય થયો એ પરમાણુ કેટલા વર્તમાનમાં આ પ્રજે આ પરમાણુ કેટલા અનંત લોક પ્રમાણે અનંત પરમાણુઓ છે. કેવી રીતના એક એક પ્રદેશ પર વર્તમાનમાં અનંત અનંત પરમાણુઓ રહેલા છે. અહીંયા શરીરના આત્માના એક એક પ્રદેશ પર આત્માના એક એક પ્રદેશની સાથે અનંત અનંત પરમાણુઓ રહેલા છે. જો ફરીથી સમજો, આ જ્યાં જ્યાં જીવના પ્રદેશો છે ત્યાં કોઈ પણ એક પ્રદેશને પિકઅપ કરો, સમજો આપણે આંગળીનું ટેરવું પિકઅપ કરીએ, તો ત્યાં આગળ સૌથી પહેલા તો આહાર વર્ગના અનંત પરમાણુ જેનાથી આ શરીર બન્યું, આ શરીર અનંત પરમાણુ એક એક પ્રદેશ પર અનંત પરમાણુ, એમાં લોહી એના મસલ આદિ જે પણ આપણે અંદર અહીંયા ગણીએ તો ત્યાં એક જ એ સ્કિનના પરમાણુમાં પણ અનંત પરમાણુ, ખ્યાલ આવે. તો એ આહાર વર્ગના અનંત પરમાણુ ત્યાં તેજસ શરીર છે એ એરિયામાં, તે તેજસ વર્ગના અનંત પરમાણુ. ત્યાં કારમાણ વર્ગના છે જેનાથી કર્મ બનેલા છે, તો ત્યાં કારમાણ વર્ગના અનંત પરમાણુ, ખ્યાલ આવ્યો કે. હવે અહીંયા તેજસ શું, જો ફરીથી આપણે સેન્ટેન્સ વાંચીએ એટલે આપણને થોડું ખ્યાલ આવે, આખું શબ્દો ખ્યાલ હોય ને તો વાક્યના ભાવ સમજાય. જો એક જીવ કે ઔદારિક શરીર સંચય કે, સંચય એટલે શું, સંચય નું જમા થવું સમૂહ થવું. તો અહીંયા જે આત્માના પ્રદેશ છે ત્યાં જ એ શરીરના પરમાણુઓ જમા થયા, એ જમા થઈને જેટલા પરમાણુ બન્યા ત્યાં એ આખા આત્માના પ્રદેશમાં સંચય કે યોગાકાર પ્રમાણ ખંડ કરે પર, એટલે જેટલા એ અનંત પરમાણુ છે એ અનંત પરમાણુનો ખંડ કરો, ખંડ કરો એટલે તોડો, એને કેટલા કેટલા કેટલી વાર તોડો, લોકાકાશ પ્રમાણે એને તોડો. લોકાકાશમાં જેટલા પ્રદેશો છે આકાશમાં, કેટલા પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ છે, અહીંયા અનંત પરમાણુ છે, એ અનંત પરમાણુને અસંખ્યાત વાર તોડો. તો હવે જે એનો ખંડ બચે છે ઉસકા એક ખંડ તક કા જ્ઞાન હોના, જો અહીંયા છે ને વી આર ટોકિંગ અબાઉટ જ્ઞાનનું રેઝોલ્યુશન સૂક્ષ્મતા. જેવી રીતના આપણે દરી આંખે જોઈએ તો કોઈ પથ્થર કાંકરા હોય તો કેટલી સાઈઝ સુધી જોઈ શકીએ, કદાચ એકાદ મિલીમીટર કે એનાથી થોડું ઓછું કદાચ. હવે એ વસ્તુને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો કેટલું જોઈ શકીએ, કે એનાથી 10 ગણું મોટું જોઈ શકીએ, 100 ગણું મોટું જોઈ શકીએ, 1000 ગણું મોટું જોઈ શકીએ, કેમ. એવી રીતે અહીંયા જે જગન્ય ઔદિક જ્ઞાન છે એ કેટલું સૂક્ષ્મતા સુધી જોઈ શકે છે કે આ શરીરના અનંત પરમાણુઓ છે એનો લોકાકાશ જેટલો અસંખ્ય ભેદ કરો, પછી જે નાનો ટુકડો બચે ત્યાં સુધી તો જગન્ય ઔદિક જ્ઞાન જાણે છે. ફરીથી આ બહુ સ્થૂળ છે એમ સમજો, આ સ્થૂળ છે કેમ કે જગન્ય ઔદિક જ્ઞાન ત્યાં સુધી જાણે છે. ઉત્કૃષ્ટ ક્યાં સુધી જાણે છે, એક પરમાણુ સુધી જાણે છે. જો અહીંયા સેકન્ડરી લાઈન છે, દ્રવ્ય અપેક્ષા સર્વાવધિકા વિશે એટલે ઉત્કૃષ્ટ થઈ છે ને, સર્વાવધિકા વિશે એક પરમાણુ પર જાણે, એટલે આજે અનંત અહીંયા સમૂહ છે એને અનંત વાર ભાગો તો કેટલું બચે, એક પરમાણુ બચે ને. હવે કેવલ જ્ઞાન કે મળતો નોટ એક પરમાણુ, સર્વાવધિક કે મળતો નોટ એક પરમાણુ, પણ ફરક ક્યાં છે, કેવળ જ્ઞાનમાં તો એના દરેક ભાવોના અવિભાગ પ્રતિક્ષેપ ને બધું ભૂત ભવિષ્ય અનાદિ અનંત એટલે કેવળ જ્ઞાન નો અનંત નો ભાગ એ સર્વાવધિક એમ સમજો. એક ફરી સર્વાવધિક નો કાળ છે કે અસંખ્યાત કાળ ભૂત અને ભવિષ્ય બરાબર, અસંખ્યાત કોડા કોડી કાગળો એમ. કેવળ જ્ઞાન નો કાળ કેટલો? અનંત કાળ ભૂત અને ભવિષ્ય. હવે એ અનંત નો ભલે ને આ ગમે તેટલું અસંખ્યાત મોટું કેમ ન હોય તો પણ એ અનંત નો જ ભાગ છે. ખ્યાલ આવ્યું કે નહીં? જો ફરી સમજે તો હા, થોડું ફરી સમજે. સમજો આપડે હજુ સ્કૂલમાં અને કોલેજમાં પેલું માઇક્રોસ્કોપમાં આપણે કરતા હતા ને, હજુ એક પાંદડું લઈએ અને પ્લાન્ટ સેલને બધું માઇક્રોસ્કોપની સ્લાઇડ બનાવીએ આપણે, ઓલું ડાય નાખીએ અને પછી એના પર ઓલું કવર સ્લિપ મૂકીએ અને પછી માઇક્રોસ્કોપની અંદર જોઈએ. હા, તો સૌથી પહેલાં શું કરે આપણને શું કે ભાઈ, પહેલાં તમે મોટો લેન્સ રાખો કે તમને પહેલાં ફોકસમાં આવી જાઓ, એટલે ઓલું ઉપર નીચે કરે માઇક્રોસ્કોપને અને ફોકસમાં પહેલાં આવી ગયો કે ભાઈ હવે દેખાય છે બરાબર. એકવાર ફોકસ થઈ ગયું પછી શું કરે કે હવે તમે ઓલા લેન્સને બદલો, કે ઓલું 1x માંથી પેલા હવે 10x માં જાય અને પછી 100x માં જાય. ખ્યાલ આવે? હવે જેટલું તમે માઇક્રોસ્કોપનું લેન્સની તાકાત એટલે એક્સ વધારો છો, એટલું વધારે સૂક્ષ્મ દેખાય ને, એટલું વધારે સૂક્ષ્મ દેખાય. બસ એવી જ રીતે અહીંયા દેશાવધિમાં સૌથી પહેલાં તમે જગન્ય લેન્સ રાખો તો જગન્ય લેન્સમાં કેટલું દેખાય કે અનંત લીધું, એના અસંખ્યાત ટુકડા કર્યા તો પણ અનંત પરમાણુ બચ્યો ને. જો અનંતને તમે અસંખ્યાતથી ડિવાઈડ કરો ને તો અંત ઓલવેજ અનંતમાં આવે. એટલે જે સ્કંદ છે એમાં હજી અનંત પરમાણુ છે બરાબર, એ અનંત પરમાણુ સુધી જ જાણી શકે છે. કયું? જગન્ય અવધિ જ્ઞાન. હવે તમે લેન્સને વધારે સૂક્ષ્મ કરો કે એ અનંતમાંથી હવે એક પરમાણુ સુધી તમે પહોંચી ગયા સર્વાવધિ જ્ઞાન. ખ્યાલ આવ્યો? આપણે દ્રવ્ય અપેક્ષાએ અવધિ જ્ઞાનની તાકાતની વાત કરવા વખતે નંબર ઓફ દ્રવ્ય નથી ગણતા, દ્રવ્યની સૂક્ષ્મતા એટલે કેટલા સૂક્ષ્મ સુધી જઈ શકે છે એ ગણી. ખ્યાલ આવ્યો? પરમાણુ સુધી સ્કંદમાં પણ દેશાવધિનું જગન્યમાં કેટલો મોટો સ્કંદ કે અનંત પરમાણુ હોય એટલો મોટો સ્કંદ. હવે એમાંથી તમે પરમાવધિના સ્કંદ સુધી જશો એટલે પરમાવધિનું જગન્ય જોશું તો એ અસંખ્યાત્મક સ્કંદ આવશે. ખ્યાલ આવે? એમ સમજવું કે વધારે વધારે સૂક્ષ્મ જતા જઈએ. ફરી વાત કેવી ચાલે છે? ભૌતિક જ્ઞાનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની લિમિટેશન છે, તો જગન્ય લિમિટેશન કે આટલું જ જાણી શકે. હવે જે રીતના આપણી આંખેથી અત્યારના આપણને અહીંયા વાતાવરણમાં જે માઇક્રો એટલે વાયરસ ને બેક્ટેરિયા હોય ને દેખાતા, કેમ કે આપણે આંખથી એ જોવાની તાકાત નથી. એવી જ રીતે દેશાવધિ જ્ઞાનમાં એક પરમાણુ સુધી જાણવાની તાકાત નથી. ચાલ આવે છે? ચલો, આ તો થઈ દ્રવ્યની વાત. હવે જો આગળ વધી, હવે આપણે ક્ષેત્રમાં જઈએ. જો નેક્સ્ટ સ્લાઇડ 453, ક્ષેત્ર અપેક્ષા છે જગન્ય અવધિ જ્ઞાનતા વિષય. હવે આ જગન્ય કોનું હોય? દેશાવધિ બરાબર. તો ઉચ્છેદાંગુલ, હવે ઉચ્છેદાંગુલને આપણે પહેલા જોયું હતું. હવે જો આને ઇઝી લેંગ્વેજમાં સમજાવવા માટે આ જે જવ હોય ને, જવ અનાજ આપણે કિચનમાં જવ જોયા છે, એમ સમજો કોતરાવાળા જવ જેવા દેખાય બરાબર. હવે એનો એક દાણો લો અને એવા 8 દાણા એક પછી એક રાખો એક લાઈનમાં. હા, આપણે શાસ્ત્રની ડેફિનેશન છે એટલે કહ્યું છે. ફરી એક ઘઉં નો દાણો જોયો ને, જવ ને જવા દો, ઘઉં બધા જોયા હોય, જવ જોયા હોય પણ હવે કદાચ યાદ ન આવે. ઘઉં જોયા હોય ને, તે ઘઉંના દાણાને એક પછી એક 8 દાણા લાઈનમાં રાખો તો કેટલું ડિસ્ટન્સ થાય? બસ એટલા ડિસ્ટન્સ ને ઉત્સેદન ભૂલકી રહે એમ સમજો. સિમ્પલ, આટલું આંગળીના પહેરવા જેટલું થાય ને, લગભગ એક આંગળી એક વેદી જેટલું થાય આપણું, તો એટલાના જો હતું કે છે ઉચ્ચે જાણવું કે અસંખ્યાત ભાગ તક કેવી કઈ પ્રકો જાણતા. એટલે અહીંયા જીવ છે, અહીંયા જીવથી કેટલું દૂર સુધી જાણી શકે? એક આંગળી સુધી પણ વધારે ન જાણી શકે એમ. ખ્યાલ આવ્યો છે? એ અવધિ જ્ઞાનનું ક્ષેત્ર અપેક્ષા લિમિટેશન કેટલું સમજો કે ઇન્દ્ર ત્યાંથી ઉપયોગ મૂકે તો નીચે બાળક જન્મ્યો અને ખ્યાલમાં એને આવે. હવે અહીંયાથી હું ઉપયોગ મૂકું અને સમજો મને જગન વૈદિક જ્ઞાન હોય તો અહીંયાથી તમે બેઠા છો ને એ ત્યાં સુધીનું બી ન જાણે, આ ટેબલ સુધીનું બી ન જાણે, આ માઇક સુધીનું બી ન જાણે, એને કહેવાય જગન્ય ક્ષેત્ર નું લિમિટેશન. ખાલી એક અંગુલ નો પણ અસંખ્યાત્મો ભાવ, ખ્યાલ આવે ને, એ સૌથી મિનિમમ એટલું જણાય. એટલે સમજો અહીંયા વર્તમાનમાં આ જીવના જ પ્રદેશમાં કોઈ કર્મના પરમાણુ છે, કર્મના સ્કંદ છે, પરમાણુ થી તો નહીં જાય કેમ કે આ જગન્ય જ્ઞાન છે, તો એટલો સ્કંદ છે. હવે એમાં પણ ટાઈમ અપેક્ષા સમજો કે એક આવલી સુધી આગળ પાછળ જાય કદાચ, એ એક આવલીમાં શું થયું એટલું જાણી શકે, એને કહેવાય જગન્ય જ્ઞાન. ખ્યાલ આવ્યો છે એનું શું પર્પઝ છે? તો એટલું ઓછું જ્ઞાન હોય છે. આ સમજાય છે કે નહીં? ઓકે, હવે જો ઉત્કૃષ્ટ કહું છું, ઉત્કૃષ્ટ કેટલું છે? અસંખ્યાત લોક પ્રમાણ સર્વાવધિનું કેટલું હોય? કે અસંખ્યાત લોક સુધી હોય તો પણ એને જાણી લો. બરોબર, આ રહ્યું દ્રવ્ય ક્ષેત્ર. હવે કાળ જોઈએ છે, કાળ અપેક્ષા જગન્યમાં જગન્ય કેટલું? એ જો આવલી કે અસંખ્યાત ભાગ પ્રમાણભૂત, પ્રમાણભૂત અને ભવિષ્ય કોઈ જાણતા. હવે જો આ આવલી સમજાવવું પડશે પહેલા તો, જો એક સેકન્ડ આપણને બધાને ખબર છે, બરાબર, એક સેકન્ડ ની અંદર સંખ્યા હજાર કોડા કોડી આવલી, એક કોડા કોડી એટલે 10^15, 10^14, હજાર એટલે બીજા 3 0, 10^17, અને સંખ્યા એટલે પાછા ઘણા બધા નંબર, એટલે સમજો 10^20, 25 એવું છે. એક સેકન્ડ ના આટલા બધા ડિવિઝન કરો તો જે સૂક્ષ્મ કાળ આવે, જો આપણે એક સેકન્ડ ના 10^9 ડિવાઈડ કરીએ તો 9 સેકન્ડ આવે, ખ્યાલ આવે ને? પછી પીકો સેકન્ડ 12, ફેમટો સેકન્ડ 15, ખ્યાલ આવે? એમ કરીને આગળ જતા જાઓ હજી એટલો નાનો ભાગ એની કહેવાય એક આવલી. એ એક આવલીમાં કેટલા સમય? તો અસંખ્યાત સમય. ખ્યાલ આવે છે? એક સમય કેટલો સૂક્ષ્મ છે, ખ્યાલ આવે છે? તો એ એક આવલીના, હવે શું કહે છે ફરી દીધો, એક વાર રિપીટ કરી, એક સેકન્ડમાં સંખ્યા હજાર કોડા કોડી આવલીઓ, અને એક આવલીમાં અસંખ્યાત સમય. હવે અહીંયા જે છે કે આવલી કે અસંખ્યાત નો ભાગ, આવલી જે છે એનો અસંખ્યાત નો ભાગ કરો અને એટલો કાળ, એ કાળ અવધિ જ્ઞાન નું જગન્ય ટાઈમ છે. એટલે વર્તમાન કાળ થી લઈને આવલી થી પણ અસંખ્યાત નો ભાગ ભૂતમાં અને ભવિષ્યમાં જાણી શકે, એને કહેવાય કાળ અપેક્ષા થી લઈ લે. એટલે ઓલમોસ્ટ વર્તમાન જેવું થયું ને, ખ્યાલ આવે ને? વર્તમાનને છોડીને ભૂત ભવિષ્યમાં એમ આ અસંખ્યાત આવલીનો અસંખ્યાતનો ભાગ, એમાં પણ અસંખ્યાત સમય આવે, પણ તો પણ ઇટ ઇઝ અ વેરી સ્મોલ કાળ, એટલે બહુ સ્મોલ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, કેમ? ખ્યાલ આવ્યો? સિમ્પલ ભાષામાં. અને ઉત્કૃષ્ટ કાળ કેટલું હોય? જો અસંખ્યાત લોક પ્રમાણ અતિત અનાગત કાળ, ટાઈમ જાય. હવે જો મેજરમેન્ટ જે કાળ છે અને માપ તેનાથી આપ્યું, અસંખ્યાત લોક પ્રમાણ ડિસ્ટન્સ થી માપ આપ્યું, ખ્યાલ આવ્યો કે નહીં? એ જ સમજો કે એક ઉત્તેજ આંગુલ આપણે જોયું ને, એક આંગળી જેટલા ક્ષેત્રના પ્રદેશોના તમે કાળના સમય કરો તો અસંખ્યાત ઉત્સર્પણી ઉત્સર્પણી લગાવી, ખ્યાલ આવે છે? એક આંગળી જેટલા આકાશના પ્રદેશોને કાળમાં કન્વર્ટ કરો તો અસંખ્યાત ઉત્સર્પણી અવસર્પણી રહ્યા જાય. તો આખા લોકના પ્રદેશોને કાળમાં કન્વર્ટ કરો તો કેટલો ટાઈમ જાય, અને એવા અસંખ્યાત લોકને કાળમાં કન્વર્ટ કરો તો કેટલો ટાઈમ આવે? એટલા ટાઈમ સુધી સર્વાવધિ જ્ઞાન ભૂત અને ભવિષ્યમાં જાણી શકે છે. એટલે એમ સમજો કે એમાં અસંખ્યાત ભાવ સુધીનું જ્ઞાન હોય છે, આગળ અને પાછળ, ખ્યાલ આવે છે? તો આપણે જે દ્રવ્ય જોયું, ક્ષેત્ર જોયું, કાળ જોયું, ભાવ બહુ ઈઝી છે, જેટલા દ્રવ્ય જાણ્યા એના ગો અહીં પર્યા એ બધું ભાવમાં આવી ગયું, ખ્યાલ આવે છે? આ દેશાવધી ની બધું ઇન્ક્લુડેડ છે. જગન્ય દેશાવધી માં કુછ વિસ્તર વાળું એમ જો એ રીતે અવધિજ્ઞાન ની તાકાત શું છે પરિભાષા યાદ કરીએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા કરી રૂપી પદાર્થ ને આત્માથી સ્પષ્ટ પ્રત્યક્ષ ઇન્દ્રિયોના સહાય વગર જાણવું એને અવધિજ્ઞાન કહેવાય છે. એવા એમાં જે લખ્યું છે ગુણ પ્રત્યે અવધિજ્ઞાન હોય આ નાભીની ઉપર અમુક જે ચિહ્ન આકાર આત્માના પ્રદેશો છે ત્યાંથી થાય છે, ભાવ પ્રત્યે પૂરા આત્માથી થાય છે. પણ આ તો ત્યાં કોઈ જેવી રીતના આંખ નું નિમિત્ત છે ઇન્દ્રિય એમ નથી, ત્યાં આકાર આત્માના પ્રદેશથી ડાયરેક્ટ જણાય છે, પ્રત્યક્ષ જણાય છે. ખ્યાલ આવ્યો એવું આનું ડિટેલ હજી ઘણું છે, તમે વાંચજો. હવે શાસ્ત્રોમાં ખૂબ ભર્યું છે. આપણે નેક્સ્ટ ક્લાસમાં હવે મન પર્યાય જ્ઞાનની વાત શરૂ કરીશું. ભારતી જો તેરી શરણા રહે તો પાવે કુછન જાવાણી કે જ્ઞાન તે તુજે લોકાયો સોવાણી મસ્તક નમો સદા જે મંદે બોલો જીનવાણી માત નો જય શ્રી પરમ કૃપાળો શ્રી ગુરુ દેવ નો જય પ્રશમૂર્તિ ભગવતી માત નો જય.